શ્રી પ્રવચનસાર ગાથા 99 અને 100 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 61.
હવે ઉત્પાદ વય દ્રોપણું હોવા છતાં સત્તા એ જ દ્રવ્ય છે, સત તે જ દ્રવ્ય છે, સત તે જ દ્રવ્ય છે, અથવા દ્રવ્ય જ સત છે એમ અહીંયા પ્રજ્ઞાપન કરે છે. સતોત્થિદમ સહાવે ગર્ભમ, સદવસ્થિતમ સ્વભાવમાં અવસ્થિત સદવસ્થિતમ સત્યો સદ અવસ્થિત છે. સહાવે ગર્ભમ સ્વભાવમાં સ્વભાવે અવસ્થિતમ દ્રવ્યમ સત સ્વભાવમાં અવસ્થિત સ્વભાવમાં રહેલું એવું દ્રવ્ય સત છે. અહીંયા વ્યાખ્યા મૂળ સૂત્રમાં તો જનરલ કોઈ પણ દ્રવ્યને લાગુ પડે એના માટે છે. આચાર્ય ભગવાન મુક્ત આત્મદ્રવ્ય સિદ્ધ દ્રવ્યનું દ્રષ્ટાંત માનીએ છીએ. મુક્ત આત્મદ્રવ્ય એટલે જે સિદ્ધ પરમાત્મા છે અથવા વિશ્વમાં જે શુદ્ધાત્મ દ્રવ્ય છે એ દ્રવ્યને અહીંયા દ્રષ્ટાંત તરીકે લઈએ છીએ. વિશ્વમાં શુદ્ધ આત્મદ્રવ્ય હોય તો એક સિદ્ધ પરમાત્મા છે. 186 સંસ્કૃત ટીકા જયસેના સાથે દ્રવ્યમ મુક્ત આત્મદ્રવ્યમ ભવતી. દ્રવ્ય એટલે મુક્ત આત્મદ્રવ્ય છે. અહીંયા દ્રવ્ય એટલે મુક્ત આત્મદ્રવ્ય છે. જે જીવદ્રવ્ય અથવા આત્મદ્રવ્ય શુદ્ધ છે, પરિપૂર્ણ શુદ્ધ છે એવા દ્રવ્યથી અહીંયા વાત સમજાવે છે. કિમ કર્તૃ કે સત ઇતિ શુદ્ધ ચેતના અન્વય રૂપમ અસ્તિત્વ. સત ઇતિ શુદ્ધ ચેતના અન્વય રૂપમ અસ્તિત્વ. સત એટલે અસ્તિત્વ, સત એટલે હોવાપણું, હોવાપણું એટલે અસ્તિત્વ. કેવું કે શુદ્ધ ચેતના અન્વય રૂપમ, જે અનાદિ અનંત શુદ્ધ ચેતના રૂપે અન્વય છે એ શુદ્ધ જીવદ્રવ્યનું મુક્તાત્મદ્રવ્યનું સત્પણું છે. એનું જે સત્વ છે એ એનું ખરેખર અસ્તિત્વ છે. કે જે પ્રકારનું અસ્તિત્વ ક્યારેય ખંડિત થતું નથી, અખંડ રહે છે એવી શૈલી લીધી છે. દ્રવ્યમ તો કે મુક્તાત્મદ્રવ્યમ. કિમ કર્તૃ કોણ એનો કરતા, કોણ શું કરે કે સત ઇતિ સત હોવાપણે હૈયાતીપણે ત્રિકાળ હૈયાતીપણે એમ શુદ્ધ ચેતના અન્વય રૂપે વસ્તુની જે શુદ્ધ ચેતના અન્વયરૂપ છે, કાયમ રૂપ છે, ધ્રુવ રૂપ છે, જે શુદ્ધ ચેતના રૂપ છે મુક્ત આત્મદ્રવ્યને એ રૂપે એનું અસ્તિત્વ છે. કિંમ વિશિષ્ટમ સેનાથી વિશિષ્ટ છે કે અવસ્થિતમ એ રહેલું છે, હયાતિ ધરાવે છે એવી તેની વિશિષ્ટતા છે. આ તો શૈલી એકદમ નિશ્ચય પ્રધાન છે. કોઈના કારણકારથી સિદ્ધિ જ કરતા નથી, તેનામાં ને તેનામાં તેના પોતાના જ સ્વરૂપથી અહીંયા એની સિદ્ધિ કરવામાં આવી છે. અવસ્થિતમ એ રહેલું છે. ક્વ એટલે ક્યાં રહેલું છે, તે સ્વભાવે શુદ્ધાત્મ દ્રવ્ય એના સ્વભાવમાં કાયમ રહેલું છે. એવું એનું હૈયાતી રૂપ, શુદ્ધ ચેતના રૂપ, અન્વય રૂપ એનું અસ્તિત્વ છે, એને સત કહેવામાં આવે છે. અથવા એને દ્રવ્ય કહેવામાં આવે છે. સ્વભાવમ કથયતિ, હવે એ સ્વભાવને કહે છે કે દ્રવ્યસ દોહી પરિણામો, દ્રવ્યનું જે પરિણામ છે તે અહીંયા સ્વભાવ છે. સ્વભાવ કોને કહેવો? દ્રવ્યસ દોહી પરિણામો સો સહાવો એમ વાંચે. દ્રવ્યસ દોહી પરિણામો સો સહાવો સીધી સંભવના સંબંધો એનો વિસ્તાર, કે સ્થિતિ એટલે ધ્રુવપણું, સંભવ એટલે ઉત્પાદ, નાશ એટલે વ્યય, એ સંબંધી આટલા એના ભેદથી કયા. અભેદથી કહેવામાં આવે તો એને સ્વભાવ કહેવામાં આવે છે, ભેદથી કહેવામાં આવે તો એને ઉત્પાદ વિધ્રુવ કહેવામાં આવે છે. અભૂતથી કહેવામાં આવે તો આત્મા કહેવામાં આવે છે, અને ભૂતથી કહેવામાં આવે તો દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા છે એમ કહેવામાં આવે. સ્વભાવમ કથયતિ, સ્વભાવને કહે છે કે સ્વસ્ય પરમાત્મ દ્રવ્ય દ્રવ્યસ્ય સંબંધી સ્ફુટમ યહ પરિણામ. પરિણામ એટલે ઉત્પાદની મર્યાદા વાળું એમ નહીં. તસ્ય એટલે તેનું, તસ્ય એટલે પરમાત્મ દ્રવ્યસ્ય એટલે પરમાત્મ દ્રવ્ય સંબંધી સ્ફુટમ, પરમાત્મ દ્રવ્યનું દ્રવ્ય છે, પરમાત્મ દ્રવ્યનું જે સ્વરૂપ છે તે સંબંધી એટલે એનું જે સ્વરૂપ છે એને અહીંયા પરિણામ કહેવામાં આવ્યું છે. તસ્ય પરમાત્મ દ્રવ્ય છે સંબંધી સ્ફુટમ યહ પરિણામ. પરમાત્મ દ્રવ્ય સંબંધી એટલે પરમાત્મ દ્રવ્યનું જે સ્વરૂપ છે એને અહીંયા પરિણામ કહેવામાં આવ્યું છે. આમ બીજું છે ને કે પરિણામ એટલે દ્રવ્ય સ્વભાવ, અને દ્રવ્ય સ્વભાવ એટલે ઉત્પાદવીને ધ્રુવ સહિતપણું, ઉત્પાદવી ધ્રુવ સહિતપણું એટલે સત્પણું, અને સત્પણું એટલે દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ એટલે પરિણામ. આ બધું વિકાસમાં ચાલે છે. વસ્તુને ઓળખાવે છે. હું એવું ક્યાં લીધું? તસ્ય પરમાત્મ દ્રવ્યસ્ય સંબંધી સ્ફુટમ યહ પરિણામ એમ બી નથી. ઉત્પાદ રીતે પરિણામ એવી રીતે વ્યાખ્યા કરી નથી. અહીંયા પરમાત્મ દ્રવ્ય છે તે પરિણામ છે. અનાદિ અનંત શુદ્ધ ચેતના રૂપ જે છે પરમાત્મ દ્રવ્ય અથવા સ્વભાવ તે પરિણામ છે, અને તે સ્વભાવ ઉત્પાદવી ધ્રુવ સહિત છે એમ કે છે, અને તે પરિણામ છે ને. એ મૂળ ગાથામાં જે છે, ઉત્પાદ દ્રવ્ય વિનાશ યુક્ત પરિણામ દ્રવ્ય સ્વભાવ છે. પરિણામ ઉત્પાદવી રૂપ નથી, પણ પરિણામ દ્રવ્ય સ્વભાવ છે, દ્રવ્યનું સ્વરૂપ છે. કેશું વિશેષું, કેશું વિશેષું કયા, કોના વિષયમાં આ વાત છે? કે અર્થે શું, અર્થની પદાર્થની વાત છે. परमात्म पदार्थ से धर्मत्व अभेद नयन अर्था भण्यन्ते। परमात्म पदार्थ नो धर्म, धर्म इतले स्वभाव, धर्मपणु, धर्मत्व, परमात्म पदार्थ नो जे धर्म छे, ये धर्मपणु छे, ने अभेद नहीं थी कहेवामां आवे छे। अभेद नहीं थी एने अर्थ कहेवामां आवे छे। अभेद नहीं अर्था भण्यन्ते एम के अभेद नहीं थी एने अर्थ कहेवामां आवे छे। परमात्मा द्रव अने एनु धर्मपण अभेद नहीं थी धर्मपण को के एनो स्वभाव क्यों एने अभेद नहीं थी अर्थ कहेवामां आवे छे। परमात्मा द्रव थी वात लीधी छे। આમ તો છ દ્રવ્યમાં લાગવું પડે છે। શંકરાચાર્ય પરમાત્મ દ્રવ્યથી વાત સમજાવી છે। અમૃતચંદ્રાચાર્ય પરમાત્મ દ્રવ્યની વાત મૂકી લીધી। ત્યાં તો વિશ્વને વિશે કોઈ પણ પદાર્થ સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી તે સત છે અને તે સ્વભાવ છે, તે ઉત્પાદવી ધ્રુવ સહિત એકતારૂપ પરિણામ છે। ઉત્પાદવી ધ્રુવની એકતા રૂપે પરિણામ છે, દ્રવ્યને પરિણામ કહ્યું છે, દ્રવ્યને જ પરિણામ કહ્યું છે। અમૃતચંદ્રાચાર્યની ટીકાની પહેલી લીધી એ રીતે છે કે અહીં એટલે આ વિશ્વને વિશે સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય સત છે, સ્વભાવ દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ ઉત્પાદ વિનાશની યુક્તા રૂપ પરિણામ છે, પરિણામ દ્રવ્યનો સ્વભાવ છે। અહીંયા પરમાત્મા દ્રવ્યથી વાત કરી છે। પરમાત્મા પદાર્થ છે એટલે પરમાર્થ પદાર્થનું ધર્મત્વાત ધર્મપણાને લઈને શબ્દાર્થ લઈએ તો ધર્મત્વાત એટલે ધર્મપણો હોવાને લીધે અભેદ નહીંથી એને અર્થ કહેવામાં આવે છે, અર્થ ભણ્યંતી। અભેદ નહીંથી એને અર્થ કહેવામાં આવે છે, એ ધર્મ કયા કયા એ હવે કહેશે કે તે કયા કયા ધર્મો છે કે કેવળ જ્ઞાનાદિ ગુણા સિદ્ધત્વાદિ પર્યાયાશ્ચ। કેવળ જ્ઞાનાદિ ગુણો છે અને સિદ્ધત્વ વગેરે પર્યાયો છે, તે શું અર્થે શું તે અર્થોમાં તે શું અર્થે શું વિશેષું યોસૌ પરિણામ તે અર્થોમાં અર્થોના વિષયોમાં આ પરિણામ છે, આ યોસૌ પરિણામ આ પરિણામ છે અથવા દ્રવ્ય સ્વભાવ છે અથવા દ્રવ્યનું સ્વરૂપ છે। સો સ્વભાવો તે સ્વભાવ છે, જો સો પરિણામો સો સ્વભાવો જોઈ પરિણામો અથે શું સો સ્વભાવો તે સ્વભાવ છે। કેવળ જ્ઞાનાદિ ગુણ સિદ્ધત્વાદિ પર્યાય રૂપસ્થસ્ય પરમાત્મ દ્રવ્ય સ્વભાવો ભવતી। કેવળ જ્ઞાનાદિ ગુણ અને સિદ્ધત્વાદિ પર્યાય રૂપ એ પરમાત્મ દ્રવ્યનો સ્વભાવ છે। પરમાત્મ દ્રવ્યનો આ કેવળ જ્ઞાનાદિ ગુણ અને સિદ્ધત્વાદિ પર્યાય એ પરમાત્મ દ્રવ્યનો સ્વભાવ છે એમ કહો કે એ પરમાત્મ દ્રવ્યનું સ્વરૂપ છે એમ કહો એકાદ છે। અહીંયા પેલો વિષય નથી ચાલતો, એક સમયની પર્યાય રહી ધ્રુવ છે તે સ્વભાવ છે એ વિષય અહીંયા નથી। અહીંયા પ્રમાણનો વિષય જે દ્રવ્ય છે તે ત્રિકાળ હયાતિ ધરાવે છે, પોતાના દ્રવ્યગુણ પર્યાય સહિત પદાર્થ ત્રણેય કાળ હયાતિ ધરાવે છે, એવો જે એનો હોવાપણારૂપ હયાતિ રૂપ સ્વભાવને સત કહેવામાં આવે છે, સત લક્ષણમ દ્રવ્યમ એ અહીંયા એ રીતે છે। સચ પ્રથમ ભૂત તે કેવો છે કે જીઠીદી સંભવ નાન સંબંધો એ દ્રગનો સ્વભાવ કેવો છે કે જેમાં ઠીદી એટલે સ્થિતિ છે, સંભવ એટલે જેમાં ઉત્પાદ છે અને નાશ એટલે જેમાં વ્યય છે, સંબંધી એટલે ત્રણેયની એકતા રૂપ છે એને સંબંધી કહેવામાં આવે છે, ત્રણેયની એકતા રૂપ છે. સ્વ આત્મ પ્રાપ્તિ રૂપ મોક્ષ પર્યાય છે સંભવ પરમાત્મા. સ્વાત્મ પ્રાપ્તિ રૂપ મોક્ષ પર્યાય છે સંભવ, પોતાના સ્વરૂપની પરિપૂર્ણ પ્રાપ્તિ, પ્રાપ્તિના અનુભવ, પરિપૂર્ણ પ્રાપ્તિ સ્વાત્મની, એવા પર્યાયનો સંભવ એટલે મોક્ષ પર્યાયનો સંભવ ઉત્પાદ. તસ્મિન્નેવ ક્ષણે તે જ સમયે પરમાગમ ભાષ્યા એકત્વ વિતર્ક વિચાર દ્વિતીય શુક્લ ધ્યાન સંગ્નસ્ય શુદ્ધ ઉપાદાનુભૂતસ્ય સમસ્ત રાગાદિ વિકલ્પ ઉપાધિ રહિત સ્વસંવેદન જ્ઞાન પર્યાયસ્ય નાશ. તે જ સમયે પરમાગમની ભાષાથી, આગમ ભાષા જેને કહે છે એને આગમ ભાષા કહે છે, અધ્યાત્મ ભાષા અને આગમ ભાષા એવા ભાષાના નિરૂપણ શૈલીના શાસ્ત્રને વિશે બે પ્રકાર છે. જીવ ભાષા કર્મના અને વિકારના અપેક્ષાથી જે ભાષાથી પર્યાયને કહેવામાં આવે તે આગમ ભાષા છે, અને આત્માના સ્વભાવની અપેક્ષાથી જે ભાષાને કહેવામાં આવે તેને અધ્યાત્મ ભાષા કહેવામાં આવે છે. લીધું છે પાછળ પરમાત્મ પ્રકાશ પાછળ છે ને, સુરમંદિરનું છે ને, બનાસીદાસ આગમ ભાષા ને અધ્યાત્મ ભાષા. અહીંયા કહે છે પરમાગમ ભાષ્યા, પરમાગમ ભાષાથી એકત્વ વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક વિચાર નામનું દ્વિતીય શુક્લ ધ્યાન સંજ્ઞા એટલે સંન્યાસી એટલે નામ, એકત્વ વિતર્ક વિચાર નામનું જે બીજું શુક્લ ધ્યાન છે શુદ્ધ ઉપાદાનુભૂતસ્ય, કે જે શુદ્ધ ઉપાદાનુભૂત છે તેનું સમસ્ત રાગાદિ વિકલ્પ ઉપાધિ રહિત સ્વસંવેદન જ્ઞાન પર્યાય છે. કવિતા એના જ વિશેષણ છે કે જે રાગાદિ સમસ્ત રાગાદિ વિકલ્પ અને ઉપાધિથી રહિત પોતાના સ્વરૂપ સ્વસંવેદન રૂપ જ્ઞાન પર્યાય છે તેનો નાશ મોક્ષ માર્ગ રૂપ છે ને, ત્યાં સુધી મોક્ષ માર્ગ છે. એકત્વ વિતર્ક વિચાર રૂપ દ્વિતીય શુક્લ ધ્યાન છે ત્યાં સુધી મોક્ષ માર્ગ છે. કેવો છે એ મોક્ષ માર્ગ? કે શુદ્ધ ઉપાદાનભૂત છે. ભાઈ કેવો છે? કે સમસ્ત રાગાદિ વિકલ્પની ઉપાધિ રહિત સ્વસંવેદન રૂપ જ્ઞાનનો નિરુપાધિ પર્યાય છે, અને આગમ ભાષાથી જેને એકત્વ વિતર્ક, એકત્વ વિતર્ક, હા એકત્વ વિતર્ક વિચાર એ નામનું દ્વિતીય શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું છે. ચાર છે ને શુક્લ ધ્યાનના ચાર પાયા, એમાં દ્વિતીય છે, ત્રીજે થી તો કેવળ જ્ઞાન છે. વિતર્ક એટલે તર્કણા છે, દ્રવ્યનું પર્યાયની અંદર સૂક્ષ્મપણે તર્કણા ચાલે છે. ઉપયોગનું પૂર્ણ સ્થિરતારૂપ નથી પરિણામ, ત્યારે અસ્થિરતા કઈ જાતની છે? છે તો ધ્યાનમાં છે કે ત્યાં ઉપયોગમાં ધ્યાનસ્થ અવસ્થા હોવા છતાં જેટલી કોઈ ઉણપ છે એમાં દ્રવ્યગુણ પર્યાયના વિતર્ક ચાલે છે. દ્રવ્યગુણ અને પર્યાય બીજો તો વિષય છે એ ત્યાં જગતનો વિષય તો કોઈ છે આવે છે એમાં શાસ્ત્રોના અર્થ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં શુક્લ જ્ઞાન ચાર શુક્લ જ્ઞાનમાં વર્ણન છે. એ રૂપ જે મોક્ષ માર્ગ છે એનો નાશ, સ્વ આત્મ પ્રાપ્તિ રૂપ મોક્ષ પર્યાય નો ઉત્પાદ, તસ્મિન એવ સમયે, તે જ સમયે, બે નો એક સમય છે ને, આ એક સમયમાં ત્રીજી વાત કરવી છે, તે જ સમયમાં તદુભય આધારભૂત પરમાત્મ દ્રવ્ય છે સ્થિતિ, એ બંનેનો આધારભૂત મોક્ષ માર્ગના નાશનો આધારભૂત અને તીવ્ર જ્ઞાન રૂપ મોક્ષની પર્યાયના ઉત્પાદનો પણ આધારભૂત, તદુભય બંનેના આધારભૂત એવું જે પરમાત્મ દ્રવ્ય તેની સ્થિતિ તે ધ્રુવ રૂપે છે. ઇતિ ઉક્ત લક્ષણ ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રણ સંબંધો ભવતી ઇતિ, એ જે ધ્રુવપણું છે પરમાત્મ દ્રવ્યનું એ પ્રમાણે ઉક્ત લક્ષણ એ કયા તેવા લક્ષણથી ઉત્પાદ વ્યય ને ધ્રુવ એ ત્રણની એકતા રૂપ જે પરિણામ છે તેને અહીંયા સ્વભાવ કહેવામાં આવ્યો છે. સો સ્વભાવો તેને અહીંયા સ્વભાવ કહેવામાં આવ્યો છે કે જે સ્વભાવ ઉત્પાદ વ્યય ધ્રુવના સંબંધરૂપ છે. સંબંધરૂપ એટલે એકતા રૂપ છે. એવું ઉત્પાદ વ્યય ધ્રુવ્ય ત્રણ એક સમયે યજ્ઞપી પર્યાયાર્થિક નયન પરમાત્મ દ્રવ્યમ પરિણતમ, તથાપિ દ્રવ્યાર્થિક નયન સત્તા લક્ષણમ એવ ભવતી, અભેદ ને અભેદની વાત કરી. એ પ્રકારે એવું એટલે એ પ્રકારે ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણ એક સમયે યદ્યપી, જો કે એ પ્રકારે એક સમયમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવ પર્યાયાર્થિક નહીંથી પરમાત્મ દ્રવ્ય પરિણત છે, તો પણ દ્રવ્યાર્થિક નહીંથી તો એક સત્તા લક્ષણ છે, એ દ્રવ્યનું એક સત્તા લક્ષણ છે. મારી વાત આપી કે આ ગાથામાં સૂત્ર કરતા આચાર્ય ભગવાન છે, એમણે દ્રવ્યના સંબંધમાં પર્યાયાર્થિક નહીંથી વાત કરી છે અને દ્રવ્યાર્થિક નહીંથી વાત કરી છે. દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્યને સત કહ્યું છે અને પર્યાયાર્થિક નહીંથી દ્રવ્યને ઉત્પાદ ધ્રુવયુક્તમ કહેવામાં આવ્યું છે. આ એક ગાથાના બે વિભાગ છે. એક સત એમ કહેતા દ્રવ્યાર્થિક નહીંથી દ્રવ્યને કહ્યું અને એક ઉત્પાદ ધ્રુવયુક્તમ કહેતા પર્યાયાર્થિક નહીંથી દ્રવ્યને કહ્યું. બસ એમ આખી નમણું ગાથા આવી જાય. સરવાળો લીધો છે કે એવમ એટલે એ પ્રમાણે ઉત્પાદ ધ્રુવત્રેણ એક સમયે યજ્ઞપી પર્યાયાર્થિક નહીં પરમાત્મ દ્રવ્યમ પરિણતમ, પર્યાયાર્થિક નહીંથી પરિણતમ એટલે સંપન્ન છે, પરિણતમ એટલે સંપન્ન છે, દ્રવ્ય છે ઉત્પાદ ધ્રુવથી સંપન્ન છે, એક સમયમાં ઉત્પાદ ધ્રુવયુગ છે, તો પણ તે દ્રવ્યાર્થિક નહીંથી સત્તા લક્ષણ એવમ ભવતી, એક સત્તા લક્ષણ સત્તા લક્ષણમ એવ સત્તા લક્ષણ રૂપ જ છે, દ્રવ્યાર્થિક નહીંથી એક સત કહેતા એમાં ઉત્પાદ ધ્રુવ એ વિશે એમાં આપોઆપ આવી જાય. કે ત્રિલક્ષણમ સત સત્તા લક્ષણમ કથમ બન્યત ઇતિ ચે ઉત્પાદ ધ્રુવયુક્તમ સત ઇતિ વચનાત્. ત્રિલક્ષણમુપી ત્રણ લક્ષણ હોવા છતાં પણ સતને સત, ત્રિલક્ષણમુપી સત, સતને ત્રણ લક્ષણ હોવા છતાં સત્તા લક્ષણ કેમ કથમ ભણ્યત કેમ કહ્યું ઇતિ ચે, એમ જો પ્રશ્ન કરવામાં આવે તો કે ઉત્પાદ વૈભવ યુક્તમ સતિ વચનાથ, જે શાસ્ત્ર વચન છે અથવા સૂત્ર કહે કે ઉત્પાદ વૈભવ યુક્તમ સત છે, એ વચનથી સત્તાને ત્રિલક્ષણ પણ કહેવામાં આવ્યું છે અને એક લક્ષણ પણ કહેવામાં આવ્યું છે. આધાર લીધો છે તત્વાર સૂત્રના, સૂત્રનું અહીંયા જયસેનાચાર્યજીએ આધાર લીધો છે કે આ વચનથી અમે એમ કહીએ છીએ કે જે ઉત્પાદ વૈધ્રુવયુક્તમ સત એવું જે શાસ્ત્ર વચન છે, સત એક છે અને ઉત્પાદ વૈધ્રુવયુક્તમ એને કહેવામાં આવ્યું છે, એ ત્રણ લક્ષણ હોવા છતાં સતને એક લક્ષણથી કહેવામાં આવે છે, એવું પણ પૂર્વે આગમની પરંપરામાં શાસ્ત્રકારો કહેતા આવ્યા છે, એ અમે અહીંયા કહ્યું એમ કે યથા ઇદમ પરમાત્મ દ્રવ્યમ એક સમયેનો ઉત્પાદવે દ્રવ્યે પરિણતમ એવ સત્તા લક્ષણ ભણતે તથા સર્વદ્રવ્યાણી ઇતી અર્થ. આ પછી જનરલ કર્યું, મૂળ સૂત્રમાં તો જનરલ વાત છે ને, સામાન્ય છે દ્રવ્યોની, કે યથા ઇદમ અહીંયા જેમ પરમાત્મ દ્રવ્યને એક સમયમાં ઉત્પાદવે ધ્રુવથી પરિણત કહ્યું અને સત્તા લક્ષણ એને કહ્યું, તેમ સર્વદ્રવ્યોને વિશે જાણવું એવો અહીંયા અર્થ છે. છે પદાર્થમાં આ વાત આ રીતે છે એમ ઘટાવી લેવી. હા, આત્મા તો ખૂંટાય જ ને, આચાર્ય દેવને આત્મા ન ખૂંટાય. એમ તો કઈ બીજો વેપાર ધંધો કે પ્રવૃત્તિ નથી, એમ તો આત્મા જ ખૂંટાય, એમાં કઈ શંકાનું સ્થાન છે. નવ્વાણું ગાથા હવે સો ગાથાનું મથાવ્યું. ઉત્પાદ વ્યય ને દ્રવ્યનો પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે છે. ઉત્પાદ વ્યય અને દ્રવ એ ત્રણેય એક સાથે એક સમયમાં હોય જ છે. અવિના ભાવ એટલે બીજો અર્થ કર્યો છે, એક વિના બીજાનું નહીં હોવું, તે એક હોય ને બીજું ન હોય એમ બની શકે નહીં. ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય અવિના ભાવી છે. જીવ એમ કે છે ને કે આ વર્તમાન જ્ઞાનની પર્યાય ઉત્પાદનમાં તો પર્યાય જણાય છે, ભાઈ ઉત્પાદ વ્યય અને ધ્રુવ ત્રણે અવિનાભાવી છે. અવિનાભાવી છે એટલે એક સમયે ત્રણે ભાવપણે પોતપોતાના ભાવપણે રહેલા છે. વ્યય વ્યય ભાવ રૂપે છે, ઉત્પાદ ઉત્પાદ ભાવ રૂપે છે અને ધ્રુવ ધ્રુવ ભાવ રૂપે છે. પછી એટલી પર્યાય દેખાય છે એ વાતનું લેવો ક્યાંથી એમ પૂછે, આવે છે કે નહીં તર્ક, આવે છે કલ્પના થાય છે, જ્ઞાન થાય છે એમાં તો અમને એટલી જ્ઞાનની પર્યાય જણાય છે અને અમારે તો ધ્રુવને જોવો છે. પણ એટલી જ્ઞાનની પર્યાય કોઈને દેખાય એને તો પર્યાય પર્યાયના રૂપમાં ખરેખર દેખાતી નથી, એને પર્યાય સંબંધી કલ્પના કરી છે. પર્યાય પર્યાયના રૂપે દેખાય તો અવિનાભાવે રૂપે રહેલું ધ્રુવ ન દેખાય, એ પ્રશ્ન. આ તત્વ વિચારની શૃંખલા શું છે, એક સાંકળ છે. આ તો એમ કે સાંકળના મુકોડા બધા દેખાય છે પણ મને સાંકળ દેખાતી નથી, બની શકે કોઈ વાત એ તમે કયો છો આ કે એની પછી પછી ઘણા કડીઓ કડીઓ છે ને મકોડા કયો કે એની કડીઓ કયો એક કડીમાં બીજી કડી પરોવેલી છે એ તો એમ કહેવાય છે એ તો કડી કડી દરેક કડી પોત પોતામાં છે કડીઓ તો બધી દેખાય છે પણ મને સાંકળ દેખાતી નથી કેવી રીતે બની શકે એમ જ્ઞાનની પર્યાય એક પછી એક પછી એક પછી થયા કરે છે પેલા આ વિચાર આવ્યો પછી આ વિચાર આવ્યો પછી આ વિચાર આવ્યો એમ તો કહે છે એમ જ્ઞાનની પર્યાય તો બધી જણાય છે પણ મને એમાં જ્ઞાન જણાતું નથી એના જેવી વાત છે એ જ્ઞાન છે એ શું છે ધ્રુવ જ્ઞાન છે ધ્રુવ જ્ઞાન છે જ્ઞાનનું પર્યાય ધ્રુવ જ્ઞાન ન હોય ભાઈ બાપુ તું કલ્પના એ ચડી ગયો છે કોઈ એવી કલ્પના એ ચડી ગયો છું કે જેમાં તારા વિચારમાં વસ્તુની વાસ્તવિકતા જ્ઞાન રૂપે આવતી નથી આમ હનુમાન ની વાસ્તવિક જ્ઞાન છે શું હનુમાન કે આમાં સાંકળના દ્રષ્ટાંતે હનુમાન છે એમાં સાંકળના દ્રષ્ટાંતે હનુમાન છે એમાં કોઈ એમ કે આ મૂર્તિનો હાર આ લટકતો મૂર્તિના હારનો દ્રષ્ટાંત છે ભગવાનમાં છે ને કોઈ લટકતા મોતીના હારમાં કોઈ એમ કે મોતી બધા દેખાય છે આખો હાર લટકે છે એમાં 108 પારા છે એ બધા મોતી દેખાય છે મને પણ મને હાર મોતી માળા દેખાતી આને કંઈક ફરી ગયું લાગે છે એમ કે શું કે આનું ગાય ગાન પણ લાગે એના જેવી વાત છે એને કોઈ પર્યાય સંબંધીની કોઈ કલ્પના છે કે મને પર્યાય જણાય છે એવી કોઈ પર્યાય સંબંધીની કોઈ કલ્પનામાં એ પકડાયેલો છે એને પર્યાયના જ્ઞાનની પણ એને ખબર કે પર્યાય તો ઉત્પાદ્ય સ્વરૂપ છે અને જે ઉત્પાદ્ય સ્વરૂપ હોય તે સમયે ત્યાં અવિનાભાવપણે ધ્રુવ રૂપે ન હોય કોઈ રીતે એમાં બીજી રીતે વસ્તુની સિદ્ધિ થતી અવકાશ જ નથી ને બીજા પ્રકારે વસ્તુના સ્વરૂપનો અવકાશ જ દેખાતો આમ ધ્રુવનું જ્ઞાન થાય નીકળે છે કે નહીં એમાંથી ધ્રુવિયાની યુગમાંથી શું શું નીકળે છે ધ્રુવિયાની યુગમાંથી તો પરિપૂર્ણ આત્મસ્થિરતા થાય ને એ સ્થિરતામાંથી કદી પણ જીવ ચીત આમ નથી ત્રણ ચાર દિવસ પહેલા અમે ચિંતા શીખાય છે દાદા ફૂટનોટ બાંધી છે લખના આ તો દુર્વ્યાનો યોગનો વિષય છે સંવર્તિત સમવાય છે એટલે એ ગ્રોહગુણ પર્યાય છે એ સંવર્તિત સમવાય છે સ્વભાવ છે એનું યુક્તિ પણ નથી કોઈ લાકડી આવે ને લાકડી વાળો થાય દંડ થી દંડી એવી તો વાત નથી એમ સતનો સંયોગ થતા સતનો યોગ થતા યુક્તિ થતું આ સત થી ઉતરે એમ તો છે નહી ક્યાંથી યુક્તિ એને ફૂટપોટ મૂકી છે કે જુઓ પત્રાંક નંબર આટલો એ પત્ર કાઢ્યો છે એમાં આ હતો દ્રવ્યાત્મિક ગંભીર અને શુક્લ ધ્યાનનું કારણ છે એનું સન્માન દીધું અને ત્યાં પત્રમાં એમ લખ્યું છે, 85 આવી જે ચૂંટણી લીધી છે એમાં જે રેફરન્સ લીધો છે, એનું કારણ એ છે કે એ પત્રમાં એને અહીંયા ફૂટમાં તેમ બાંધી છે કે જુઓ 85 કાયમાં દ્રવ્યાત યુગને શરૂ થયું એમ કરીને પરસ્પરસ બે જગ્યાએ. સંવર્તિતા સંવાય છે, અપૃથક કારણે ભાખી અયુક્ત સિદ્ધિ ગુણો ને દ્રવને ગુણ દ્રવને અયુક્ત આ સંપાય ને વિશે પદાર્થાંતરપણું હોવાનું નિરાકરણ નથી કરી અપ્રતભૂત છે કે કેવી રીતે કહીએ સંવર્તિ શું સંવાય શું અયુક્ત રીતે યાદ રહેવું નથી બહુ ત્યાં બહુ રોકાય રોકાવાનું છે એટલે એમ છે આ કઈક વાત દ્રવ્યનો યુગ ને ગુડ છે છે પદાર્થાંતર પણ હોવાનું નિરાકરણ છે સમવા એક સાથે હોવા પણ દ્રવ્યોને ગુણો એક અસ્તિત્વથી રહેતા હોવાથી તેના જે અસ્તિત્વનો વિચાર ચાલે છે ને 98 સાથે રહેવા પણ તે ખરેખર સંવર્તિપણું છે તે જ જૈનોના મતમાં સમવાય છે. અમૃતચંદ્રાચાર્યજીની શૈલી સૈવ સમવાયો જૈનાનામ. ભગવાન જિનેન્દ્રદેવના અભિપ્રાયમાં એને સમવાય કહેવામાં આવ્યો છે. સંજ્ઞાદિભેદ હોવા છતાં દ્રવ્યને ગુણોને નામથી લક્ષણથી પ્રયોજન વગેરે અપેક્ષાથી ભેદ હોવા છતાં વસ્તુપણે અભેદ હોવાથી અપૃથકપણું છે. તે જ યુદ્ધ સિદ્ધિના કારણભૂત અસ્તિત્વાંતરનો અભાવ હોવાથી અયુક્ત સિદ્ધ ગણો છે. અયુક્ત સિદ્ધ પણ આને આમ સાબિત કર્યું સામેથી પ્રતિપક્ષ લઈને તે જ યુદ્ધ સિદ્ધિના કારણભૂત એવું જે અસ્તિત્વાંતર બીજું અસ્તિત્વ ગણું તેના અભાવને લઈને અહીંયા અયુક્ત સિદ્ધ ગણો છે અને તેથી સંવર્તિત્વ સ્વરૂપ સમવાય વાળા દ્રવ્ય અને ગુણોને અયુક્ત સિદ્ધિ છે. જીવનનો અર્થ હોય છે તો પંચાસ્તિકાય કુંકુંડાચાર્યનું શાસ્ત્ર છે અને આ બધું એના અંદર અર્થ આ બધું ખૂબ શીખવું નતું. આમાંથી તો ઘણું સ્પષ્ટ નીકળે પણ સુધી સ્પષ્ટ ન નીકળે તો મેળે મેળે સ્પષ્ટ કરવું પડે ને. તેથી સંવર્તિત સ્વરૂપ સમવાય વાળા એટલે સમવાયનું સ્વરૂપ સંવર્તિપણું અથવા અનાદિ અનંત સ્વવૃત્તિ છે. દ્રવ્યને ગુણોને આવો સમવાય સંબંધ હોવાથી તેમને અયુક્ત સિદ્ધિ છે અને કદી પણ એને પૃથકપણું હતો નથી. ચકાસણીનો એટલો વિષય છે. હવે ઉત્પાદ વ્યય અને ધ્રુવને પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે, એકબીજાને આપસમાં એક હોય ને બીજું ન હોય એવું બની શકે નહીં, એકબીજા વિના એકબીજું હોય શકે જ નહીં, એવો જે ભાવ તેને અવિનાભાવ સંસારમાં એ દ્રઢ કરે છે. ઉત્પાદો હી ભંગો નો વિના ધોરણ અથેણ લખાણ સામાન્ય લાગે પણ એકદમ યોગ્ય શબ્દ નો યોગ્ય સ્થાનમાં ઉપયોગ છે. ખરેખર સ્વર્ગ સંવાર વિના હોતો નથી અને સંવાર વિસર્ગ વિના સ્વર્ગ એટલે ઉત્પાદ પારિભાષિક શબ્દ છે, શાસ્ત્ર પરિભાષિક. ખરેખર ઉત્પાદ છે તે સંવાર એટલે વ્યય વિના હોતો નથી અને વ્યય સંવાર છે તે સ્વર્ગના ઉત્પાદ વિના હોતો નથી. સૃષ્ટિ અને સંવાર આ બીજો શબ્દ વાગ્યો ઉત્પાદ વિના વિશેના. સ્વર્ગ કયો, સૃષ્ટિ કહો, ઉત્પાદ કયો. સૃષ્ટિ અને સંવાર સ્થિતિ એટલે ધ્રુવ તે વિના હોતા અને સ્થિતિ સ્વર્ગ ને સંવાર સ્થિતિ સ્વર્ગ ને સંવાર વિના હોતી નથી. આપસમાં ત્રણેયનું આપસમાં એકબીજા વિના એકબીજા હોય શકે નહીં, એક સિદ્ધાંતિક વ્યાખ્યા કરી હવે એનો વિસ્તાર કરશે, એનો ને એનો જ વિસ્તાર કરવામાં આવે છે કે જે સ્વર્ગ છે તે જ સંવાર છે, કેમ એકબીજા હોતા નથી. કે જે ઉત્પાદ છે તે જ વ્યય છે, અપેક્ષા છે. ઉત્પાદ છે તે જ વ્યય છે, પૂરતું તો આગળ. અને જે સંવાર એટલે વ્યય છે તે જ ઉત્પાદ છે, કેમ કે એક હોય આ હોય તો એક આમ હોવું જ જોઈએ. અને જે સ્વર્ગ ને સંવાર છે એટલે ઉત્પાદ ને વ્યય છે તે જ સ્થિતિ છે, ધ્રુવ છે. અને જે ધ્રુવ છે તે જ ઉત્પાદ ને વ્યય છે. આ પ્રકારનો ખુલાસો ઉત્પાદ વ્યય ધ્રુવના સંબંધમાં જૈનાગમ સિવાય બીજે ક્યાંય, ઉત્પાદ વ્યય ધ્રુવનો વિષય જ નથી ક્યાંય. તો ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણ કહેવા, ત્રણ ત્રણમાં એમ કેવું કે એકબીજા વિના હોય નહીં એમ કહેવું,
અને એના ખુલાસામાં એમ કહું કે આ છે ઈદ આ છે.
કેટલી શૈલી એકદમ સ્પષ્ટ ખુલાસા વાળી શૈલી તે આ પ્રમાણે કઈ રીતે તે આ પ્રમાણે જે કુંભ નો સ્વર્ગ છે તે જ મૃતિકા પિંડ નો સંવાર છે. માટીનો જે પિંડો પિંડ છે એનો નાશ છે તે ઘડાની ઉત્પત્તિ છે. માટીનો પિંડો એમને એમ રહીને ઘોડો ઉત્પન્ન થઈ જાય એમ બંધો. માટીના પિંડ ની ઉત્પત્તિ તે જ ઘડાનો તે જ માટી ઘડાના ઘડાની ઉત્પત્તિ તે જ માટીના પિંડ નો નાશ છે એમ છે. અપેક્ષા છે એનો અર્થ શું છે કે માટીની પિંડરૂપ અવસ્થાનો વ્યય તે જ ઘડાનો ઉત્પાદ છે એમ છે. ઉત્પાદ તે વ્યય છે એમ નહીં ત્યાં એમ અપેક્ષા આમ છે. પૂર્વ પર્યાય નો વ્યય તે જ ઉત્તર પર્યાય નો ઉત્પાદ છે એને ઉત્પાદ તે વ્યય છે એમ કહેવામાં આવે છે. આવી અપેક્ષા છે વિષય બહુ સારો છે. કારણ કે એનું કારણ આપે છે જે ઘડાનો ઉત્પાદ ઉત્પાદ તીજ માટીના પિંડ નો સંવાર છે તેનું કારણ આ છે કે ભાવનું એટલે ઉત્પાદરૂપ ભાવનું ભાવાંતરના અભાવ સ્વભાવે અવભાસન છે. ભાવનું એટલે ઘડારૂપ ઉત્પાદનું ભાવાંતર એટલે માટીનો વ્યયરૂપ ભાવ એનો જે અભાવ થાય એવો જે સ્વભાવ એ રીતે એનું અવભાસન એટલે જાણવું બને છે. બીજી રીતે એમાં જાણવું બની શકતો નથી. માટીનો પિંડો ચાકડા ઉપર ચડેવો હોય તો એ પિંડામાંથી ઘડો થવા લાગે ત્યારે માટીના પિંડરૂપ અવસ્થાનો વ્યય થાય એટલે ભાવાંતરનો અભાવ સ્વભાવ થાય ત્યારે જ ભાવનું અવભાસન એટલે ઘડારૂપ ભાવનું અવભાસન થાય એવો જ સિદ્ધાંત રહેલો. બીજી રીતે બની શકે હું પહેલો દ્રષ્ટાંત લઈ એનાથી. એક પતરું છે પતરું લોખંડનું પતરું પાતળું હોય છે ને 30-30 ગેજનું આવ પાતળું પતરું હોય 40-50 ગેજનું હવે સીધું છે. હવે એમાં કાંઈક ભોગવવા પડે તો એ સીધાપણું હતું એ પતરાની અવસ્થા હતી. એમાં કાંઈ હાથ માર્યો કાંઈ થોડી મારતા ઘોબો તો એ સિદ્ધિ અવસ્થાની ઘોબારૂપ અવસ્થા છે. શું થયું સિદ્ધિ અવસ્થાની ઘોબારૂપ અવસ્થા થઈ એમાં પતરું કાંઈ વીધું કે પતરું કાંઈ વીધ્યું કાંઈ તો થતો નથી. એનું ક્ષેત્રફળ એટલું એટલું છે જેટલા સ્ક્વેર ફૂટ છે એટલું છે અને એનું વજન પણ એનું એ પતરું છે. પણ એક ભાવ ગોબારૂપ જે અવસ્થાનો ઉત્પાદ થયો એ સીધાપણારૂપ અવસ્થાના અભાવ સ્વભાવે ઉત્પન્ન થયેલી અવસ્થા ભાવનું ભાવાંતરના અભાવ સ્વભાવે ઉભાસન છે. ભાવ 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 બહુ આવે ને શું બધું બોમ્બાર્ડિંગ કરે છે આ ચાર દિવસ એવું લાગે બોમ્બાસ્ટિક લાગે ને બધું કઈ જાતની ભાષા છે. ભાવનું ભાવાંતરના અભાવ અવભાષણ ભાષા છે લાંબુ લાંબુ બહુ સિદ્ધિ સાદી વાત છે. એક ભાવનો ઉત્પાદ થાય છે એમાં બીજા ભાવનો ભાવાંતર એટલે બીજા ભાવનો અભાવ થાય બીજી પર્યાયનો અભાવ થયા વિના તેના તે પદાર્થમાં કોઈ નવા ભાવનો ઉત્પાદ થાય
પૂર્વની ભાવરૂપ અવસ્થા સદભાવરૂપ અવસ્થાનો વ્યય થયા વિના નવા નવીન ભાવનો ઉત્પાદ થાય, નવીન પર્યાયનો એમ તો બંધો પર્યાય જ પલતો મારે. સિદ્ધિપુત્રાની અવસ્થા હતી એને જ પલતો મારે, એને ખોબા વળી થઈ, એ અવસ્થા જ પોતે ખોબા વળી થઈ, એમાં બીજું કઈ છે વસ્તુ એમ ને એમ છે. એવડી ને એવડી છે અર્થાત ભાવ અન્ય ભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે, અવભાષણ છે એટલે દેખાય છે, અવભાષણ એટલે દેખવું છે, પ્રકાશનું છે એને અવભાષણ કહેવામાં આવે છે. ભાવ એટલે ઉત્પાદ, અન્ય ભાવ એટલે પૂર્વ ભાવના પૂર્વ પર્યાયના, અભાવરૂપ એટલે વ્યયરૂપ પ્રકાશે છે. ઉત્પાદ પોતે જો ઉત્પાદને વ્યયની અપેક્ષાથી જોવામાં આવે તો પૂર્વ પર્યાયનો વ્યય છે તે જ ઉત્તર પર્યાયનો ઉત્પાદ છે. સર્ગ છે તે જ સંવાર છે એમ લીધું ને, એમાં એની આ સિદ્ધિ કરી કે જે પૂર્વ પર્યાયનો વ્યય છે તે જ નવીન પર્યાયનો ઉત્પાદ છે. કેમ કે સમય તો બે છે, એક જ સમયમાં બને છે. તારી સત્તા છે, પછી તું વર્તમાન પર્યાય માં જ એકતા કરે છો, એ વાત તને સાત્વિક રીતે તારા સ્વરૂપ થી વિરુદ્ધ જાય એ સુધી વાત. સાત્વિક રીતે તો તારું સ્વરૂપ આવું છે કે જે વ્યય છે તે જ ઉત્પાદ સ્વરૂપ છે અને ઉત્પાદ વ્યય છે તે જ સ્થિતિ સ્વરૂપ છે. એમ એક સમયમાં ઉત્પાદ વિધરૂ રહેલા વળી જે મૃતિકા કુંભનો સંવાર છે તે જ કુંભનો સ્વર્ગ છે. આ મૂંડું લીધું કુંભનો સ્વર્ગ છે તે સંવાર છે, અહીંયા કે જે સંવાર છે તે જ સ્વર્ગ છે. જે માટીના પિંડનો વ્યય છે તે જ માટીના ઘડાનો ઉત્પાદ છે. એમાં ક્યાંય વચ્ચે આંકરો પડતો નથી. જેવો માટીનો પિંડ વ્યય થતો જાય છે પિંડરૂપ, એમ તેમ તેમ ઘડાની ઉત્પત્તિ થઈ જાય છે. જોયું છે સંવાર ઘડો ઘડે છે, ઘડો ચાકડા ઉપર બનાવી જોયું છે. વિજ્ઞાન જયારે શીખવે છે ત્યારે એની થિયરી શીખવે, પછી એના નાના નાના મોડલ લાવી અને એક્સપેરિમેન્ટ ટેબલ ઉપર એને એક્સપેરિમેન્ટ પણ કરી દે. વિદ્યાર્થી જયારે એને એક્સપેરિમેન્ટ ને પોતાની નજરે જુએ પછી એ પરીક્ષામાં ભૂલતો નથી. એને નજરે જોયેલું છે ને એની છાપ જરા એના જ્ઞાનમાં ઊંડી જાય છે. વિજ્ઞાનનું ભણ્યા વિજ્ઞાન ભણ્યા એને બધાને ખબર હોય. એકવાર આચાર્ય મહારાજે દ્રષ્ટાંત આપ્યો છે તો કુંભારના ઘર સુધી જાઉં ને એમાં હું જોઈ દઉં કે આ કઈ રીતે છે, આ કઈ રીતે પિંડનો વ્યય થાય અને ઘડાની ઉત્પત્તિ થાય છે. આ તો દ્રષ્ટાંત છે ને, ગામડામાં ત્રિયાને જોયું હોય છે. ગામડામાં રહ્યા હોય તો કુંભાર વાળા તો નજીક હોય ને, ત્યાં પ્રભાવ વાળા કુંભાર વાળા બધા નજીક બધું નીકળી ગયું. કારણ કે એનું કારણ દીધું છે કેમ માટીના પિંડનો સંવાર તેજ ઘડાનો ઉત્પાદ છે, કારણ કે અભાવનું ભાવાંતરના ભાવ સ્વભાવે અવભાષણ છે. ઉલટાવીને લઈએ છીએ આપણે એમ દીધું હતું કે ભાવનું ભાવાંતર અહીંયા અભાવનું ભાવાંતર ના ઓલા અભાવ સ્વભાવે, તો અહીંયા કહે છે કે ભાવ સ્વભાવે અવભાષણ. અભાવ એટલે વ્યય છે, તેનું ભાવાંતર એટલે ઉત્પાદ છે. એ ઉત્પાદના ભાવ સ્વભાવે વ્યયનું પ્રકાશન વ્યયનું દેખાવા પણ થાય એમ છે. ઉત્પાદના ઉત્પાદ રૂપ અન્ય ભાવના ભાવ સ્વભાવે ઉત્પાદ ભાવને જોતા વ્યય પ્રકાશમાન થાય છે અથવા વ્યય દેખાય છે. નાશને એમ જુઓ એમ કે છે, ઉત્પાદને પૂર્વ પર્યાયના નાશ પૂર્વક જુઓ અને નાશને ઉત્તર પર્યાયના ઉત્પાદ રૂપે જુઓ એમ કે છે. આ તો પર્યાયનું અવલોકન કઈ રીતે કરવું એમ કે છે. આમાં તો લેશે દેશના ત્યાગ તો અહીંયા મિથ્યા સમ્યક નો દ્રષ્ટાંત દેશે. મિથ્યાત નો વ્યય સમ્યક નો અધ્યાત્મની શૈલી છે. અર્થાત નાશ અન્ય ભાવના ઉત્પાદ રૂપ સ્વભાવે પ્રકાશે. વળી જે કુંભ નો સ્વર્ગ ને કુંડ નો સંહાર છે, જે ઘોડાનો ઉત્પાદ અને માટીના પિંડ નો વ્યય છે, તે જ મૃતિકાની સ્થિતિ છે. એ કોઈ જુદી ચીજ છે? માટી તો સૌ છે. એમાં માટીની જે સ્થિતિ છે, માટીનું જે ધ્રુવપણું છે, તે ધ્રુવપણું ઉત્પાદ અને વ્યય રૂપે જ છે. એમાં માટી સૌ છે. એ સિવાય માટી કોઈ ત્રીજી ચીજ છે એમ જોઈ શકાય હું નથી. એક કોરથી એમ કે ધ્રુવ ને ઉત્પાદ બી રહી જુઓ. જો અહીંયા ક્યાં કોન્ફ્લિક્ટ થયું છે? અધ્યાત્મના વિષ્ણુમાં એમ કે તમે ધ્રુવ ઉપરથી શું છે અને ઉત્પાદ બી રહી ધ્રુવ ને બધા. અહીં કે છે ધ્રુવ ઉત્પાદ બી વિનાનો તો છે નહીં. એ ઉત્પાદ વ્યય વિનાનો ધ્રુવ નથી એમ જણાય. પછી એમાંથી ઉત્પાદ વ્યય ગુણ થઈને ધ્રુવ જણાય હું એ વગર જણાય હું આખો વિષય છે. ઓલો વિથી સૂક્ષ્મ વિષય છે. ઉત્પાદ વ્યય ધ્રુવ ઉત્તમ શબ્દ જોવે અને પદાર્થની વ્યવસ્થા અવસ્થાનો એને ખ્યાલ આવે, એનું એને જ્ઞાન થાય, પછી એમાંથી મુખ્ય ગુણની તારણી કરી શકે. પ્રયોજનને પ્રયોજન વશ પહેલું પ્રયોજન પદાર્થને જાણવાનું છે. વ્યવહારથી એના ઉત્પાદ રૂપાદી ભેદોથી જણાય છે. આ લીધો ને સીધો આત્મા એમ કેતા ભેદ આત્મા ન જણાય અને ટકટક જોઈ રહીએ ત્યારે એને એમ કહે કે દસમ જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા યત્રો અનુભૂયમાને નોપી સર્વે આબાલમ આત્મને મિથ્યાત્વકર્મ વિપાકાદ્વયી નાનુભૂતિ શરીરના જોકે આબાલમ બાળકથી માંડી મૂકા સુધી 17 આરક્ષણ છે. બરાબર 17 છે. 17-18 છે ને અબાળ ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. એના ઉપર આવે છે થોડું વિષયાંતર લઈ લઈએ. જોકે બાળક થી માંડી મોટા સુધી સર્વને યત્ર આત્મની અનુભૂતિ માની હતી, જે આત્મા અનુભવ કરવા યોગ્ય છે, અનુભવમાં આવવા યોગ્ય છે તો પણ બરાબર યત્રો અનુભૂયમાન અનુભૂયમાન જ છે. સર્વે યત્ર આત્મની અનુભૂયમાન તો અનુભૂયમાન જ છે, તો અનુભવમાં જ આવી રહ્યો છે. તો પણ તેના વિષયમાં નિશ્ચયથી
માત્ર નિષ્ઠાત્વ કર્મના વિપાકથી વિપાકવશ થવાથી મનુષ્યને અનુભવ થતો જો કે આત્મા સર્વ દ્વારા અનુભવ કરવા યોગ છે તો પણ નિષ્ઠાત્વ કર્મના ઉદયવશપણું નિષ્ઠાત્વ કર્મ વિપાક આઠ નિષ્ઠાત્વ કર્મના વિપાકમાં એટલે નિષ્ઠાત્વ કર્મની પ્રકૃતિના ઉદયમાં એ જોડાય છે અને વશ થાય છે ત્યારે એ અનુભવ સ્વાનુભવમાં એ આવતો નથી. એ નિષ્ઠાત્વ કર્મના ઉદયને અનુભવમાં લીએ છે. મિથ્યા અજ્ઞાનપણે એને લઈ શકતો તો નથી, છતાં એવું અધ્યાસમાં એ રોકાય છે. મનોભિમાનમાં કહે છે અનુભવમાં કરી શકાય, અનુભવમાં આવા યોગ્ય છે એવો અર્થ કરી શકાય છે. આ વધારે અનુભવ માની હતી માટે એમ લાગે લાગે કે અનુભવ રૂપ થઈ રહ્યો હોવા છતાં પણ